أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. الصلاة والسلام والتحية والإكرام على الأول العدد العبد المؤيد الرسول المسدد البشير الممجد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم ولعنة الله على عدائهم وقتلتهم أجمعين إلى يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى عز اسمه في كتابه المجيد وفرقانه الحميد مصدقا لما بين يديه من التوراة والإنجيل. بسم الله الرحمن الرحيم. إنا أول بيت وزع للناس للذي ببقة مباركا وهدى للعالمين. فيه آيات بينات مقام إبراهيم ومن دخله كان آمنا. ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ومن كفر فإن الله غني عن العالمين. حق سبحانه وتعالى پروردگار عالمين الله تعالى پتانی پویتر کتاب قرآن شریف ની અંદર ઇરશાદ ફરમાવી રહ્યો છે. સૂરે આલે ઇમરાન કુરાનનો ત્રીજો સૂરો છે, જેની 96 અને 97 નંબરની બે આયતો છે, જેનો ઝિક્ર વારંવાર આપની સામે આવી ગયો. હંમેશા પ્રોગ્રામની શરૂઆતમાં આયતની તિલાવતો થઈ રહી છે. આજે એ જ આયત તમારી સામે લાવ્યો છું, જેનો તરજુમો આપની સામે વાંચી સંભળાવું છું. અલ્લાહ ફરમાવી રહ્યો છે, બેશક એ વાતમાં કોઈ શંકા નથી કે સૌથી પહેલું ઘર જે અલ્લાહની ઇબાદત લોકોની માટે મુકર્રર થયું, બનાવવામાં આવ્યું, તે જ ઘર છે જે મક્કા શહેરમાં છે, જે ઘર બરકતવાળું છે, જે બધી દુનિયાઓ માટે, બધા જગત માટે માર્ગદર્શક, રસ્તો ચીંધનાર હિદાયત છે. તેમાં ઘણી ચોખ્ખી સ્પષ્ટ નિશાનીઓ છે, જેમાં એક મજબૂત નિશાની એ છે કે તેમાં મકામે ઇબ્રાહીમ છે. અને વળી જે કોઈ તેની હદમાં દાખલ થઈ જાય તો તે અમનની અંદર છે, સલામતી મેળવે છે, એની અમાન છે. અને અલ્લાહને રાજી કરવા માટે તે લોકોની ઉપર આ ઘરની હજ, યાને કે આ ઘરની ઝિયારત કરવી વાજિબ છે, જેઓ ત્યાં સુધી પહોંચવાની શક્તિ રાખતા હોય. અને જે કોઈ એ વાતને ન માને, તેનો ઇન્કાર કરે, તેનાથી મોઢું ફેરવી લે, તો ફરી અલ્લાહ કુલ જહાનથી, બધી દુનિયાથી બે પરવા છે, તેની કોઈ પરવા નથી. ઓઈ લા પ્રેમિયર મેઝોન કી એતી તે દેઝિનિયે ઓ ઝોમ સે બિયન સેલ દે બક્કા બેની કી એત અપેલે મેક લામેક મક્કા ઓજુર્દી પોર લા ગિદે દે ઝોમ. Là sont les signes évidents où Abraham s'est tenu debout et quiconque y entre est en sécurité. Il incombe aux hommes de faire pour Dieu le pèlerinage de la maison à qui en a la voie. Et quiconque mécroit, alors Dieu, Allah, est au large, vraiment à l'égard des mondes. بسم الله الرحمن الرحيم وعذن في الناس بالحج ياتك رجالا وعلى كل غابر ياتين من كل فج عميق خداوند كريم 22 نمبرنا سورة ما قرآن شريف ني اندر જે સૂરાનું નામ છે સૂરે હજ, તેની 27મી આયતમાં તેનો ઇરશાદ થઈ રહ્યો છે. અલ્લાહ ફરમાવે છે, અને લોકોને આઈ ઇબ્રાહીમ, ધંધેરો પીટાવી હજ માટે આમંત્રણ આપ, આવાજ આપ, એ લોકોને બોલાવ, સાદ કર કે જેથી તેઓ તારી પાસે ચાલીને તેમજ સગરા લોકો દૂર દૂરના માર્ગોથી બીજા બીજા રસ્તાઓથી દુબળા દુબળા ઊંટો ઉપર સવાર થઈને પણ આવે. સુરાત નિમેરો વંદ લે પેલરીનાજ આયાત વર્સે નિમેરો 27. એ ફે ઓ જન, અલ્લાહ અનોન્સ આ અબ્રાહમ સો પ્રોફેટ બિયન એમે, એ ફે ઓ જન ઉન અનોન્સ પોર લે પેલરીનાજ કિલ વિયન તા ત્વા à pied et aussi à dromadaire, de toute espèce, de tout chemin creux. Mara mohottaram mavitro, bayo ane beheno, aje hajna masail na barama apno chatto program che, gran masailo apne joish chukiya, vivid babato apne jani chuki, amuk hadiso pan apne samne pesh karto avis, ane masailo pan bayan thashe. શેખ સદ્દુક અલહી રહમા પોતાની કિતાબ, મશહૂર પુસ્તક છે એલાલુ શરાયા, જેમાં શરિયતના હુકમોના કારણોના જવાબો આપવામાં આવ્યા છે. એમાં એક સવાલ કરવામાં આવ્યો છે 245 નંબરનો, જેમાં શેખ સદ્દુક એક સવાલ અને જવાબ બંને પેશ કરે છે હદીસો અને રિવાયતની સાથે. પૂછવામાં આવ્યું કે નમાઝ રોઝા કરતા પણ હજ કેવી રીતે અફઝલ છે, એના કારણો બતાવવામાં આવે. તો હઝરત ઇમામે જાફરે સાદિક, આપણા છઠ્ઠા ઇમામ અલી સલામથી રિવાયત છે, ઇમામે ફરમાવ્યું કે મારા બાપ મારા પિતા ફરમાવતા હતા, પાંચમા ઇમામ હઝરત મોહમ્મદ બાકીર અલી સલામ, કે નમાઝ રોઝા કરતા હજ અફઝલ છે, કારણ કે નમાઝ પઢનારનું ધ્યાન તેના બાલબચ્ચા, તેના કુટુંબીજનો, તેમની ફેમિલીથી અમુક ટાઈમ પૂરતું હટે છે. જેટલી નમાઝોની રકાતો હોય છે અને રકાતોમાં જેટલું ટાઈમ ખપે છે, એટલો જ ટાઈમની અંદર પોતાનું ધ્યાન પોતાના બચ્ચાઓથી, પોતાના અહેલો અયાલથી હટી જાય છે, દૂર રહે છે, અને નમાઝમાં અલ્લાહની સાથે વાતો કરવામાં મશગુલ રહે છે. જ્યારે રોઝા રાખનાર તેના કુટુંબથી દિવસના સમયે જ દૂર વિખોટો રહે છે, એટલે આખો દિવસનો જે રોઝા રાખવાનો ટાઈમ છે એ ટાઈમની અંદર પોતાનું ધ્યાન અલ્લાહ તરફ હોય છે, અને પોતાના સગાવાલાઓ, પોતાના બચ્ચાઓ, કુટુંબીજનોથી હટી જાય છે, એનાથી છેટે રહે છે. પણ ઇમામ ફરમાવે છે કે જ્યારે હજ કરનારો પોતાના શરીરને થાકવાની થકાવી નાખે છે, એને થાક આપે છે, પોતાના નફ્સને દબાવે છે, પોતાના નફ્સને પોતાના મનના વિચારોને દબાવે છે અને અંકુશમાં રાખે છે, પોતાના માલને ખર્ચે છે, પૈસો વાપરે છે, અને લાંબા ટાઈમ માટે પોતાના અહેલો અયાલથી દૂર રહે છે, એમાં કલાક સેકન્ડ મિનિટ કે દિવસની વાત નથી, પણ ઘણા દિવસોની વાત રહે છે કે પોતાના અહેલો અયાલથી દૂર જઈને આ ટાઈમ અલ્લાહમાં ખર્ચે છે. અને ઇમામ ફરમાવે છે કે હજ કરનારને માલ સંપત્તિ પૈસા મળવાની કોઈ આશા પણ હોતી નથી, અને ન તો તેનો ઈરાદો વેપાર કરવાનો હોય છે. મારા બાપ અલી સલામ, એટલે પાંચમા ઇમામ ફરમાવતા હતા કે હજ કરનાર એક માણસ માટે એ વાતથી વધારે સારી વાત કઈ હોઈ શકે કે જ્યારે દુનિયાના લોકો ઉત્તર અને દક્ષિણ, નોર્થ સુધ, એસ્ટ વેસ્ટ દિશામાં વસી રહ્યા હોય, ત્યારે હજ કરનાર પોતાના કુટુંબીજનોને લઈને અથવા કુટુંબીજનોને છોડીને હજ માટે આવે અને અલ્લાહ તાલા પાસે દુઆ માંગે, અને એ ટાઈમ ફક્ત અલ્લાહ માટે ખર્ચે અને પોતાના કુટુંબીજનોથી દૂર રહે. મારા મોહતરામ માવિત્રો ભાઈઓ અને બહેનો, આજે આપણે એ મસાયલોમાં આવી ગયા કે જેમાં આગા આયતુલ્લાહ સૈયદ અલી સૈયદ હુસૈન સિસ્તાની મનાસિકે હજમાં જે ફરમાવી રહ્યા છે, જે વાજિબાતે તવાફ યાને તવાફમાં આઠ ચીજો જરૂરી છે. તવાફ યાને ખાને કાબાનો ચક્કર લગાવો. એક તવાફ સાત ચક્કરને કહેવામાં આવે છે. એક તવાફ યાને સાત ચક્કરો પૂરા થાય એનું નામ છે. જે ખાને કાબાની ચોતરફ એક તૂર સિર્ક્યુલેટવાર કરવામાં આવે, એ સેફ તૂર સિર્ક્યુલેટવાર થાય ત્યારે એક તવાફ પૂરો થાય છે. અને એમાં શું શું વાજીબાત છે, તવાફમાં આઠ ચીજો જરૂરી છે. આગા આયતુલ્લાહ સૈયદ અલી હુસૈની સિસ્તાની ફરમાવે છે, જે મસાઇલ હું તમારી સામે લાવ્યો છું અને એમાંથી જ હું તમને વાંચી સંભળાવું છું. મસાઇલ 302 પછી આગા ફરમાવે છે કે પહેલું અને બીજું દરેક ચક્કરને, દરેક તૂરને હજરે અશ્વદથી શરૂ કરી તેના ઉપર જ ખતમ કરે. યાને જ્યાંથી હજરે અશ્વદ જે ખૂણામાં છે, એ ખૂણામાં જે લાઈન છે, ત્યાંથી એ ચક્કર શરૂ કરવામાં આવે અને ત્યાં જ પૂરો કરવામાં આવે, જેને એક ચક્કર કહેવામાં આવે. તો એવી જ રીતે સાત ચક્કર અહીંયાથી જ શરૂ થાય અને અહીંયા જ ખતમ થાય, જેનો ખુલાસો આ પ્રમાણે છે. જાહેર એ છે કે આ શરત ત્યારે પૂરી થશે જ્યારે હજરે અશ્વદ લા પિયર નોર જેને કહેવામાં આવે છે, જ્યારે હજરે અશ્વદના જે ભાગથી ચક્કર શરૂ કરવામાં આવે ત્યાં જ આવી અને ખતમ કરે. જો કે અહવત એ છે, એટલે વધારે સારું, એહતિયાતની રૂએ એ છે. આગા ફરમાવે છે કે શરૂઆત અને અંતમાં પોતાના પૂરા બદનને, પૂરા શરીરને પૂરા હજરે અશ્વદથી પસાર કરે. યાને આ એહતિયાત, આ પ્રિકોશન એના માટે પૂરતું છે કે હજરે અશ્વદના કંઈક પહેલા ઉભો રહી, હજરે અશ્વદ આવે એ પહેલા એની કંઈક થોડાક ડિસ્ટન્સમાં ઉભો રહી જાય અને તવાફની નિયત એ જગ્યાથી કરવામાં આવે જ્યાં હજરે અશ્વદથી ખરેખર સામે આવી જાય. એટલે હજરે અશ્વદની થોડો આગળ ઉભો રહે અને જ્યારે હજરે અશ્વદની લાઇનમાં આવે એટલે તરત જ નિયત શરૂ કરી આપે, પછી ખાને કાબાની ફરતા સાત ચક્કર મારે અને છેલ્લો ચક્કર પૂરો કરવા ઉપર હજરે અશ્વદથી એ નિયત કરીને થોડો આગળ વધી જાય. યાને હજરે અશ્વદની લાઇન ઉપર આવી અને એક ચક્કર પૂરો કર્યો, યા એની નિયત ખતમ થઈ એક ચક્કરની, પણ થોડો આગળ વધે કે જેથી એમ ન કહેવાય કે હજરે અશ્વદ સુધી પહોંચ્યો ન હતો. તો આગળ ફરમાવે છે કે અહવત બહેતર સારું એ છે કે શરૂઆત અને અંતમાં પોતાના પૂરા શરીરને પૂરા હજરે અશ્વદથી પસાર કરે. આ એહતિયાત માટે, આ પ્રેકોશિયો માટે પૂરતું એ છે કે હજરે અશ્વદના કંઈક પહેલા ઉભો રહી જાય અને તવાફની નિયત એ જગ્યાએથી કરવામાં આવે જ્યાં હજરે અશ્વદથી ખરેખર સામે આવી જાય, પછી ખાને કાબાની ફરતા સાત ચક્કર મારે અને છેલ્લો ચક્કર પૂરો કરવા ઉપર હજરે અશ્વદથી એ નિયત કરીને થોડો આગળ વધી જાય કે તવાફ જરૂરી સ્થળ જરૂરી જગ્યા ઉપર પૂરો થઈ જાય. એવી રીતે યકીન થઈ જશે કે હકીકતમાં હજરે અશ્વદ જે જગ્યાએથી શરૂ થાય છે અને જે જગ્યાએ ખતમ થાય છે તે આ અમલથી પ્રાપ્ત થઈ ગયું. યકીન, પૂરો ભરોસો અને સર્ટિટ્યુડ બેસી જાય. ત્રીજું, તવાફ કરતી વખતે ખાને કાબાને પોતાની ડાબી તરફ રાખવો. એટલે તવાફની દરમિયાન કોઈ રૂકનને ચૂમવા અથવા ભીડના કારણે કાબાની તરફથી મો અથવા પીઠ થઈ જાય, એટલે ન ખાને કાબાથી પોતાનું મોઢું ફરી જાય, ન ખાને કાબાની તરફ એનો વાંસો આવી જાય, તો આગા ફરમાવે છે કે તવાફ કરતી વખતે ખાને કાબાને પોતાની ડાબી તરફ હંમેશા રાખવો. એટલે તવાફની દરમિયાન, તવાફ કરતી વખતે કોઈ રૂકનને ચૂમવા, એટલે હજરે અશ્વદને ચૂમવા જવું છે યા એના દરવાજાને ચૂમવા જવું છે યા મુસ્તધાર જે બીચ છે એને ચૂમવા જવું છે, તો એટલે તવાફની દરમિયાન કોઈ રૂકનને ચૂમવા અથવા ભીડના કારણે કાબાની તરફથી પોતાનું મોઢું અથવા પોતાની પીઠ, પોતાનું વાંસો થઈ જાય અથવા કાબા જમણી તરફ ગણાઈ જાય, એટલે આખો એવો ફરી જાય કે કાબા ડાબી બદલુની બદલે જમણી તરફ આવી જાય એમ ગણવામાં આવે તો એટલો ભાગ તવાફમાં નહીં ગણાય જેટલો ભાગ એનાથી મોઢું ફરવી ગયું, યા તો પીઠ આવી ગઈ, યા તો પોતે જમણી બાજુમાં આવી ગયું, જેટલો ભાગ એ ટાઈમમાં ખતમ થયો તો એટલો ભાગ તવાફમાં નહીં ગણાય. તો કાબાને ડાબી તરફ રાખવામાં જાહેર છે કે જો સામાન્ય માણસ એમ કહેવામાં આવે કે કાબા હાજીની ડાબી બાજુ છે તો પૂરતું છે. જેમ કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલહી વઆલહી વસલ્લમના સવારી ઉપર તવાફ કરવાથી જાહેર થાય છે. એટલે જ્યારે શરીર કાબાના ચાર રૂકનો અને હજરે ઇસ્માઇલના બંને છેડાથી પસાર થઈ રહ્યું હોય, યાને હજરે અશ્વદ અને પછી રૂકને ઇરાકી છે, એના પછી રૂકને શામી છે, એના પછી રૂકને યમાની છે, આ ચાર ખૂણાઓના નામ છે. અને હજરે ઇસ્માઇલ જે રૂકને ઇરાકી અને રૂકને શામની વચમાં છે, એ હજરે ઇસ્માઇલના બંને છેડાથી પસાર થઈ રહ્યું હોય તો શરીરને ડાબી તરફ કાબાને કરવામાં કષ્ટ ઉપાડવાની, દુઃખ ઉપાડવાની, મુસીબત અને તકલીફ ઉપાડવાની અથવા શરીર વાળવાની જરૂરત નથી. હજરે ઇસ્માઇલને ચોથું આગળ ફરમાવે છે કે હજરે ઇસ્માઇલને પણ તવાફમાં ભેળવવો એટલે હજરે ઇસ્માઇલની બહારથી ચક્કર લગાવવામાં આવે, ન તો તેના ઉપરથી પસાર થાય અને ન અંદરથી પસાર થાય. એટલે ન હજરે ઇસ્માઇલની અંદર દાખલ થાય, ન હજરે ઇસ્માઇલની ભીત ઉપરથી પસાર થાય, બલ્કે આગળ કહે છે કે હજરે ઇસ્માઇલની બહાર પસાર થાય અને હજરે ઇસ્માઇલની બહારથી ચક્કર લગાવવામાં આવે, ન તો તેના ઉપરથી પસાર થાય અને ન અંદરથી. પાંચમું, તવાફ કરવાવાળો કાબાની દીવાર અને તેની આજુબાજુ એટલે કાબાની ભીતને અને તેની આજુબાજુ ચબૂતરા જે સાજરદાનથી ઓળખાય છે તેને હઠીને પસાર થાય. એટલે કાબાની ભીતને અડીને યા કાબાની ભીતને જે ફોંદાશ્યો છે બાજુમાં જે ઊંચી જગ્યા છે એમાં ચડીને પસાર થવાનું નથી, પણ ખાને કાબાની ભીતથી દૂર રહીને પસાર થવાનું છે જેની હદ મુકર્રર છે. છઠ્ઠું, કાબાની ફરતા સાત ચક્કર લગાવવા, એ સાત થી ઓછા પૂરતા નહીં ગણાય, ન સાત થી વધુ કરવામાં આવે, ન સાત થી ઓછા કરવામાં આવે. જો કોઈ જાણી જોઈને સાત થી વધારે ચક્કર લગાવે તો તેનો તવાફ બાતિલ થશે, એટલે કબૂલ નહીં થાય, એ રદ થશે, એ તવાફ અવાલિદ છે, જેનું વર્ણન આગળ પર ઉપર આવશે. સાતમું, કાબાની ફરતા સાતે ચક્કર એવી રીતે લગાવવામાં આવે, સાતે તૂર એવી રીતે કરવામાં આવે કે સામાન્ય ક્રમવાર ગણાય, એટલે વધારે રોકાયા વગર એક પછી એક બજાવી લાગે. એટલે એવું ન બને કે એક ચક્કર કરતા કરતા ઉભો રહી જાય અને કેટલી વાર પછી બીજો ચક્કર લગાવે. તો આગા કહે છે કે સામાન્ય જોવાવાળો એમ સમજે કે ક્રમવાર પાર ઓર્ડર અને પાર કોન્ટિન્યુટી એટલે તરતીબ ની સાથે મુવાલાતની સાથે ક્રમવાર ગણાય, એટલે વધારે રોકાયા વગર એક પછી એક બજાવી લગાવે. અને આ હુકમથી અમુક પ્રસંગો અપવાદ છે, એનાથી કોઈ એક્સેપ્શન છે જેનું વર્ણન આગળ ઉપર આવશે. એટલે ઓર્ડર અને કોન્ટિન્યુટીની પણ ધ્યાન રાખવી. આઠમું, તવાફ કરવાવાળો પોતાના ઈરાદા અને અખત્યારથી એટલે પારસા વોલોન્ટે પારસો નેન્ટાન્સિયમ પોતાના ઈરાદાપૂર્વક અને પોતાના ઇખ્તિયારથી કાબાના ફરતા ચક્કર લગાવે. જો ભીડ અથવા કોઈ અન્ય કારણસર કંઈ પ્રમાણ વગર અખત્યારે પસાર કરે તો તે પૂરતું નહીં ગણાય અને તેનો ઈલાજ અને ઉપાય કરવો જરૂરી રહેશે. 303 નંબરના મસાઇલમાં આગા ફરમાવે છે કે ફકીહો વચ્ચે મશહૂર છે કે આલિમો મુજ્તહેદો વચ્ચે મશહૂર છે કે તવાફમાં કાબા અને મકામે ઇબ્રાહીમની વચ્ચે ચક્કર લગાવવામાં આવે જેનું અંતર 26.5 હાથ એટલે આશરે 12 થી 12.5 મીટર થાય છે. એટલે કે ખાને કાબાથી લઈને મકામે ઇબ્રાહીમ જો જે જગ્યા છે એની વચ્ચે લગભગ 12.5 મીટર વધારેમાં વધારે છે, તો ચક્કર એ 12.5 મીટરની અંદરમાં રહીને જ લગાવવાનો છે. આગા કહે છે કે મશહૂરે છે કે કાબા અને મકાને ઇબ્રાહીમની વચ્ચે ચક્કર લગાવવામાં આવે જે આશરે 12.5 મીટર છે. કેમ કે હજરે ઇસ્માઇલને તવાફની અંદર રાખવાના કારણે હજરે ઇસ્માઇલની તરફથી તવાફની જગ્યા 6.5 હાથ એટલે આશરે 3 મીટર છે. એટલે આ તવાફ સાડી બાર મીટર આગળ વધતા વધતા જયારે રૂકને ઇરાકીની અંદર આપણે આવીએ અને પછી હજરે ઇસ્માઇલ આવે છે તો ત્યાં ફકત આશરે આગા કહે છે કે 3 મીટર જ બાકી રહે છે કે જ્યાં આપણે પસાર થવાનું છે 3 મીટરની ડિસ્ટન્સની અંદરમાં. પરંતુ બઈ જ નથી, કેટલી આ વાત છેટે નથી, આ વાત એ ચીજથી દૂર નથી કે તવાફ આથી વધારે ભાગમાં પણ જાયઝ હોય. આ વધારે ભાગ પણ એમાં વાપરવામાં આવે તવાફની અંદર તો તેની પણ રજા હોય તે વાતથી દૂર નથી, પણ અણગમા સાથે. એટલે એમાં પણ અણગમો છે, ખાસ કરીને એ માણસ માટે જે આ પ્રમાણમાં તવાફ ન કરી શકતો હોય અથવા આ પ્રમાણમાં તવાફ કરવો તેના માટે હરજ અને કષ્ટનું કારણ હોય, એટલે એના માટે તકલીફ હોય, એના માટે કોઈ બહાનો હોય જે આ ભાગમાં ન કરી શકતો હોય, પરંતુ આ પ્રમાણમાં તવાફ કરવો શક્ય હોય, પોસિબિલિટી હોય, તો એહતિયાત ધ્યાનમાં રાખવી વધારે સારું છે, પ્રિકોશન વધારે ધ્યાનમાં રાખવું. એટલે આગળનું કહેવું છે કે 12.5 મીટરની અંદરમાં જો તવાફ થતું હોય તો બહેતર છે, પ્રિકોશન છે, જેનું એહતિયાત ધ્યાનમાં રાખવી વધારે સારું છે. મતાફમાંથી નીકળી જવું, એ જગ્યા જ્યાં તવાફ કરવો જોઈએ. મતાફ એને કહેવામાં આવે છે કે જે જગ્યામાં તવાફ કરવું જાયઝ છે, જેની રજા છે, જેવી રીતે કે ખાને કાબાથી લઈને મકામે ઇબ્રાહીમ સુધી. તો 304 નંબરનો મસઅલો છે, જો તવાફ કરનાર મતાફથી નીકળી કાબામાં દાખલ થઈ જાય, એટલે જે ચક્કર લગાવવાની જગ્યા મુકરર છે એમાંથી નીકળીને ખાને કાબાની અંદર દાખલ થઈ જાય તો તેનો તવાફ બાતિલ થઈ જશે, એ ઇન્વેલિડ કહેવામાં આવશે, જે ફરી કરવો પડશે. જો અડધા તવાફ પછી નીકળી જાય તો વધારે સારું એ છે કે પહેલી આ તવાફને પૂરો કરે અને પછી ફરી પાછો બીજો તવાફ કરે. 305 નંબરનો મસલો, જો કોઈ મતાફથી નીકળી ચબૂતરા એટલે સાજરદાન ઉપર ચાલે, એટલે જ્યાં ખાને કાબાનો ફોંદાશ્યો છે, જ્યાં જગ્યા જરાક ઊંચી છે, તો આગળ ફરમાવે છે, જો કોઈ મતાફથી નીકળી ચબૂતરા સાજરદાન ઉપર ચાલે તો એટલા પ્રમાણમાં તવાફ બાતિલ થશે, એટલે એટલા પ્રમાણનો ઇલાજ અને ઉપાય જરૂરી છે. અહવત અવલા એ છે કે પાર પ્રિકોશન એ છે કે એટલા પ્રમાણમાં ઇલાજ અને ઉપાય કર્યા પછી આ તવાફ ફરી પણ કરે. એવી રીતે અહવત અને અવલા એ છે, બહેતર અને સારું શ્રેષ્ઠ એ છે કે તવાફ કરવાવાળો તવાફ દરમિયાન પોતાના હાથને કાબાની દીવાર સુધી રૂકનોને સ્પર્શ કરવા ફેલાવે નહીં. એટલે જ્યારે ચક્કર કરી રહ્યો હોય, ખાને કાબાનો તવાફ કરી રહ્યો હોય, તો આગા કહે છે કે વધારે સારું એ છે, પર પ્રિકોશન બહેતર અને સરસ એ છે કે તવાફ કરવાવાળો તવાફ દરમિયાન તવાફ વખતે પોતાના હાથને કાબાની ભીતને અડે નહીં અને કાબાના જે રૂકનો છે, જેમ કે હજરે અશ્વદ છે, કાબાનો દરવાજો છે, કાબાના ખૂણાઓ છે, એને કાંઈ અડવાની જરૂર નથી અને ખાને કાબાનો તવાફ એવી જ રીતે કરે કે જેવી રીતે કરવો જોઈએ. 306 નંબર, જો તવાફ કરવાવાળો હજરે ઇસ્માઇલની અંદર ચાલ્યો જાય, હજરે ઇસ્માઇલ કે જ્યાં ફક્ત 3 મીટર છે જ્યાં ચક્કર લગાવવાનો છે, એ 3 મીટર મૂકી અને હજરે ઇસ્માઇલ જેને કહેવામાં આવે છે એ જગ્યામાં દાખલ થઈ જાય, તો હજરે ઇસ્માઇલની અંદર જો ચાલ્યો જાય, ચાહે મસઅલો ન જાણવાના કારણે અથવા ભૂલીને, તો તેનો આ ચક્કર બાતિલ થઈ જશે, એ વાલિદ કહેવામાં નહીં આવે અને જરૂરી છે કે તેને ફરી બજાવી લાવે. આ હવે તે અવલા એ છે કે પર પ્રિકોશન કે આ તવાફને પૂરો કરવા પછી ફરીવાર બજાવી લાવે. હજરે ઇસ્માઇલની ઉપર ચાલવા ઉપર અહવત નીરુએ એ જ હુકમ છે કે જે અંદર જવાનો હુકમ છે, એટલે કે હજરે ઇસ્માઇલની અંદર દાખિલ થઈ જાય યા હજરે ઇસ્માઇલની ભીત ઉપર ચડી જાય, એના ઉપર આવી જાય, તો એનો મસાઇલ બે બંને સરખા છે. એટલે કે આગા ફરમાવે છે કે આ તવાફને પૂરો કરવા પછી ફરીવાર બજાવી લાવે. ઉપરાંત અહવત અવલા એ છે પર પ્રિકોશન કે તવાફ કરવા સમયે, તવાફ કરવા વખતે હજરે ઇસ્માઇલની દિવાલ ઉપર પણ હાથ ન રાખે. તવાફ તોડવો અને તવાફના ચક્કરો ઓછા કરવા વિશે આયતુલ્લાહ સૈયદ અલી હુસેની સિસ્તાની મદ્દઝિલ્લહુલ આલી શું ફરમાવે છે. 307 નંબરનો મસઅલો, મુસ્તહબ તવાફની જેમ, એટલે કે જે સુન્નત તવાફ હોય, વાજિબ તવાફ નથી, એટલે મુસ્તહબ તવાફની જેમ વાજિબ તવાફ પણ કોઈ જરૂરત અને મજબૂરીથી, બલકે અઝહરની રૂએ વગર જરૂરતે અને મજબૂરીએ પણ તોડવો જાયઝ છે. મુસ્તહબ તવાફની જેમ વાજિબ તવાફ પણ કોઈ જરૂરત અને મજબૂરીના કારણે બલકે અઝહરની રૂએ વધારે જાહેર અને સ્પષ્ટ ચોખ્ખું એ છે કે વગર જરૂરતે અને વગર મજબૂરીએ પણ તોડવો એ જાયઝ છે, એની રજા છે. 308 નંબર, જો વાજિબ તવાફ ચોથો ચક્કર પૂરા થવાની પહેલા કારણ વગર તોડવામાં આવે તો તવાફ બાતિલ થઈ જશે, તવાફ અહેવાલી જ છે અને ફરી બજાવી લાવવો જરૂરી છે. પરંતુ અગર ચોથો ચક્કર પૂરો કર્યા પછી કાતરિયમ તૂર થઈ ગયા પછી તોડવામાં આવે તો અહવત એ છે, પર પ્રેકોશિયો બહેતર અને સારું એ છે કે આ તવાફને પણ પૂરો કરે, એટલે પાંચમો છઠ્ઠો અને સાતમો ફેરો લગાવી ત્રણ ચક્કર જે બાકી રહી ગયા છે એને પૂરા કરે, આ તવાફને પણ પૂરો કરે અને ફરી પણ બીજો એક તવાફ બજાવી લાવે તો પણ મુસ્તહબ તવાફમાં જાયઝ છે. એટલે કે જે તવાફ મુસ્તહબ છે, સુન્નત છે, વાજિબ નથી, તો જાયઝ છે કે જ્યાંથી તોડ્યો હોય ત્યાંથી પાછો શરૂ કરીને પૂરો કરે, ચાહે ચોથો ચક્કરની પહેલા તોડે કે પછી પાછળથી, જ્યાં સુધી કે સામાન્યત મવાલત ક્રમ એટલે કોન્ટિન્યુટી તૂટી ન જાય. 309 નંબર, જો ઓરતને તવાફ દરમિયાન હૈઝ આવી જાય તો વાજિબ છે કે તવાફ તોડી તરત જ મસ્જિદુલ હરામથી બહાર નીકળી જાય. જો ઓરતને તવાફ દરમિયાન હૈઝ આવી જાય, પોતે એન ધીસ પોઝિશનમાં આવી જાય, તો વાજિબ છે કે તવાફ તોડી તરત જ મસ્જિદુલ હરામથી બહાર નીકળી જાય અને તેના તવાફનો હુકમ મસઅલા 291માં આવી ચૂક્યો છે. જે મસઅલો 291 આપણા આગલા પ્રોગ્રામમાં આવી ચૂક્યો છે, પણ ફરી હું તમારી યાદી માટે એ વાંચી સંભળાવું છું. આગળ ફરમાવે છે 291 નંબરમાં, જો સ્ત્રીને ઓરતને તવાફ કરતા કરતા હૈઝ એના માસિક આવી જાય તો જો ચોથો ચક્કર પૂરો કર્યા પહેલા હૈઝ આવે તો તવાફ બાતિલ થશે અને તેને માટે એ જ હુકમ છે જે ગયા મસાઇલોમાં બયાન થઈ ચૂક્યું છે. જો ચોથો ચક્કર સંપૂર્ણ થવા પછી હૈઝ આવે તો જેટલો તવાફ તેણે કરી લીધો છે સહી રહેશે અને તેના ઉપર વાજિબ છે કે હૈઝથી પાક થાય પછી ગુસલ કરી લેવા પછી તેને એ ચક્કરોને પૂરો કરે. ઉપરાંત અહેવતે અવલા એ છે, બહેતર અને સારું પર પ્રેકોશિયમ, કે આ તવાફ પૂરો કર્યા પછી તેને ફરી બજાવી લાવે, એટલે બીજો પણ તવાફ કરે, એ વધારે એના માટે સારું છે. આ હુકમ સમય વિશાળ હોવાના સંજોગમાં છે, એટલે જો ટાઈમ હોય સમય હોય તો આ બીજો પણ ફેરો બીજો પણ તવાફ કરે, નહીં તો પહેલો તવાફ જે બાકી રહી ગયો હોય ચાર ચક્કરો પછી તેને પૂરો કરે. જો સમય તંગ હોય, ટાઈમ ન હોય, તો સહી અને તકસીર કરી હજના માટે એહરામ બાંધે અને બાકીના તવાફની કઝા જેમ પહેલા કહેવાઈ ચૂક્યું છે મીનાથી પાછા ફર્યા પછી હજના તવાફની પહેલા અંજામ આપે. આ થયો ઓરતનો મસઅલો જે આગળ આવી ગયું અને પાછો હું તમારી સામે વાંચી સંભળાવું છું કે જો ઓરતને તવાફ દરમિયાન હૈઝ આવી જાય તો વાજિબ છે કે તવાફ તોડી તરત જ મસ્જિદો હરામથી બહાર નીકળી જાય અને તેના તવાફનો હુકમ મસઅલા 291માં જે હમણાં જ તમારી સામે વાંચી સંભળાવ્યો તેમાં આવી ચૂક્યો છે. એવી જ રીતે જો તવાફ કરવાવાળાથી તવાફ દરમિયાન હદસ નીકળી આવે એટલે નાપાક થઈ જાય અથવા તવાફ દરમિયાન તેને બદન અથવા લિબાસ નજીસ હોવાની ખબર પડે તો તેનો હુકમ મસઅલા 285માં અને 300માં બયાન થઈ ચૂક્યું છે. એટલે કે હદસ એને કહેવામાં આવે છે, એક હદસ એ અસગર છે, યાને કે એ નાનું હદસ, નાની નજાસત જેમાં વજુ વાજિબ છે, અને એક હદસ એ અકબર છે જેમાં ગુસલ કરવું વાજિબ છે. તો આગા ફરમાવે છે, એવી જ રીતે જો તવાફ કરવાવાળાથી તવાફ દરમિયાન હદસ નીકળી આવે એટલે નજીસ થઈ જાય અથવા તવાફ દરમિયાન તેને બદન, તેનું શરીર અથવા તેના કપડા નજીસ હોવાની ખબર પડે કે આ નજીસ છે, તો તેનો હુકમ મસઅલા 285માં અને 300માં બયાન થઈ ચૂક્યું છે, જે મસઅલા હું પાછો તમારી સામે વાંચી સંભળાવું છું, જો કે તે આગળ આવી ચૂક્યા છે, પણ ફક્ત તમારી યાદી માટે. આગા ફરમાવે છે મસલો 285, જો તવાફની વચમાં હદસ થઈ જાય તો તેની અમુક સુરતો છે. પહેલું, ચોથો ચક્કર મુકમ્મલ કરવા પહેલા હોય, ચોથો ચક્કર મુકમ્મલ કરવા પહેલા હોય તો આગા ફરમાવે છે તો તેનો તવાફ બાતિલ થઈ જશે, તેનો તવાફ બાતિલ થઈ જશે. હંમેશા ચાર ચક્કરની શરત લગાવેલી છે, એટલે પાક થવા પછી તવાફ ફરી બજાવી લાવવો જરૂરી છે. બલકે અઝહર વધારે સારું અને જાહેર સ્પષ્ટ એ છે કે ચોથા ચક્કરના અડધા સુધી પહોંચવા પછી પણ હદસ થઈ જાય, નજીસ થઈ જાય તો પણ તવાફ બાતિલ છે અને બીજી વાર અંજામ આપવો જરૂરી છે. બીજું, ચોથો ચક્કર મુકમ્મલ થવા પછી અખત્યાર ન હોય, એટલે એવોલન્ટરમાં સજેન્ટન્સિયો અને હદસ નીકળી આવે, નજીસ થઈ જાય, એનું વજુ તૂટી જાય તો પોતાનો તવાફ તોડીને પાક થાય અને પાક થવા પછી તવાફ ક્યાંથી શરૂ કરીને પૂરું કરે જ્યાંથી તે અધૂરો છોડ્યો હતો. ત્રીજું, ચોથો ચક્કર પૂરો થવા પછી અખત્યારી રીતે એટલે વોલોન્ટેરમાં એન્ટાસિયોનેલમાં હદસ નીકળી આવે એટલે નજીસ થઈ જાય, પોતાનું વજુ તૂટી ગયું, નાપાક થઈ ગયો તો અહવત એ છે કે પાક થવા પછી એ તવાફને પૂરો કરે અને તેનું પુનરાવર્તન પણ કરે એટલે બીજો તવાફ પણ કરે, કારણ કે આ હદસ વોલોન્ટેર હતું. અને 300 નંબરનો મસલો પણ તમારી સામે હું વાંચી સંભળાવું છું. આગા શું ફરમાવે છે, જો કે તે આગળ આવી ચૂક્યું છે. જો તવાફ દરમિયાન બદન એટલે શરીર અથવા લિબાસ કપડાના નજીસ હોવાની ખબર પડે અથવા તવાફ પૂરો કર્યા પહેલા તેનું બદન, તેનું શરીર કે લિબાસ કપડાઓ નજીસ થઈ જાય તો જો મવાલાતે ઉર્ફી એટલે સામાન્ય ક્રમ એટલે કોન્ટિન્યુટી તોડ્યા વગર નજાસત દૂર કરવું શક્ય હોય, ચાહે તેના માટે પોતાના શરીરના પાર્ટી જંતિમ ગુપ્ત અંગો છુપ્પા એટલે શરમની જગ્યાઓ છુપાવવા માટે જરૂરી પ્રમાણનું ધ્યાન રાખી નજીસ કપડાં ઉતારવા પડે અથવા પાક કપડાં મરવાની સુરતમાં નજીસ કપડાં ઉતારી પાક કપડાં પહેરે, બંને સંજોગોમાં નજાસત દૂર કરી તવાફ પૂરો કરે અને તેના પછી કોઈ જિમ્મેદારી બાકી નથી રહેતી. નહીંતર અહેવત પ્રેકોશિયો બહેતર એ છે કે તવાફ પણ પૂરો કરે અને નજાસત દૂર કર્યા પછી તેને ફરી પણ તવાફ બજાવી લાવે. એટલે આગા કહે છે કે બહેતર અને સારું એ છે કે એ તવાફ પણ પૂરો કરી લે અને નજાસત દૂર કર્યા પછી તેને એ તવાફને પાછો બીજો તવાફ 7 ચક્કરો ફરી બજાવી લાવે, ફરી એ સુરતમાં કરે જ્યારે કે નજાસતની ખબર અથવા નજાસત લાગવી ચોથો ચક્કર પૂરો થવા પહેલા હોય, જો કે ફરી કરવું તદ્દન વાજીબ નથી. આગળ વધીએ, 310 નંબરનો મસલો છે. 310, જો બીમારી અથવા પોતાની અથવા પોતાના કોઈ મોમિનભાઈની જરૂરત પૂરી કરવા માટે પોતાની અથવા પોતાના કોઈ મોમિનભાઈની જરૂરત પૂરી કરવા માટે કોઈ પોતાનો વાજીબ તવાફ ચોથો ચક્કર પહેલા તોડે, વાજીબ તવાફ ચોથો ચક્કર પહેલા તોડે તો જાહેર ઈ છે કે તવાફ બાતિલ છે, એટલે તવાફ અવાલિદ છે અને બીજી વાર બજાવી લાવવો જરૂરી છે. પરંતુ જો ચોથો ચક્કર પછી તોડે તો અઝહર વધારે સારું અને જાહેર સ્પષ્ટ એ છે કે તવાફ સહી રહેશે, એ તવાફ કબૂલ છે, વાલિદ છે, એટલે પાછો આવી જ્યાંથી તોડ્યો હતો ત્યાંથી શરૂ કરે અને આવતે અવલા એ છે, વધારે સારું બહેતર એ છે, એના માટે મેયર સોલ્યુશન એ છે કે તેને પૂરો કર્યા પછી, આ તવાફને પૂરો કર્યા પછી બીજી વાર પણ બજાવી લાવે, બીજો પણ તવાફ 7 ચક્કરનો પૂરો કરે તો પણ મુસ્તહબ તવાફમાં જાયઝ છે કે જ્યાંથી છોડ્યો હતો ત્યાંથી શરૂ કરે, ચાહે ચોથો ચક્કર પહેલા છોડ્યો હોય યા ચોથા ચક્કર પછી તોડ્યો હોય, પણ આ વાજીબ તવાફની અંદર કહેવામાં આવ્યું. આગા કહે છે કે જ્યાંથી તોડ્યો હતો ત્યાંથી શરૂ કરે અને આવતે અવલા એ છે કે તેને પૂરો કર્યા પછી બીજી વાર પણ તવાફ બજાવી લાવે. 311 નંબર, તવાફની દરમિયાન એટલે તવાફ કરતા કરતા ખાને કાબાના ચક્કર દૂર કરવા તાણે આરામ માટે બેસવું કે સુવું જાયઝ છે, એટલે કે ત્યાં બેસવું કે ત્યાં સુઈ જવું જાયઝ છે, પણ આગળ શું કહે છે કે પરંતુ જરૂરી છે કે એકલી વાર બેસે કે સુવે કે લગાતારની અસર ખતમ ન થઈ જાય, એટલે ચક્કરની કોંચીની તે ચક્કરનો જે ઓર્ડર છે એમાં કંઈ ફેરફાર ન આવે, તરતીબ અને મવાલાતનો ખ્યાલ રહે. એટલે આગળ કહે છે કે જરૂરી છે કે એકલી વાર બેસે કે સુવે કે લગાતારની અસર ખતમ ન થઈ જાય, એટલે એકલી વાર બેસે કે સુવે કે સંકલન તૂટી જાય એમ લાગે તો તવાફ બાતિલ થઈ જશે, એટલે કોંતીની તેમાં ફેર આવી જાય તો તવાફમાં પણ ફેર આવી જશે, તવાફ નહીં રહેશે, એટલે ફરીથી શરૂ કરવો જરૂરી થશે. 312 નંબર, જો કોઈ વાજિબ નમાઝને ફઝીલતના સમયે પડવા માટે અથવા નમાઝને જમાત સાથે પડવા માટે અથવા નાફેલા નમાઝ પડવા માટે જ્યારે કે તેનો સમય ઓછો હોય, તંગ હોય, તવાફ તોડે આ કારણના લીધે, તો જ્યાંથી તવાફ છોડ્યો છે નમાઝ પછી ત્યાંથી શરૂ કરે, ચાહે તવાફ વાજિબ હોય કે મુસ્તહબ સુન્નત હોય, અને ચાહે ચોથો ચક્કરની પહેલા છોડ્યો હોય કે પછી છોડ્યો હોય, ચાર ચક્કર પૂરા કરી પછી છોડ્યો હોય, યા તો ચાર ચક્કર કરવાની પહેલા આ તવાફને તોડ્યો હોય, જે કારણો વારિક થયા જે તમારી સામે આવ્યા એના કારણે. જો કે અહવત એ છે, બહેતર એ છે, સારું એ છે કે જ્યારે તવાફને ચોથા ચક્કરની પહેલા તોડ્યો હોય તો તવાફ પૂરો કરી બીજી વાર પણ અંજામ આપે. 313, જો તવાફમાં ભૂલથી કમી રહી જાય, એટલે ઓછાપણું રહી જાય, ઓછા ચક્કર લગાવે, જો તવાફમાં ભૂલથી કમી રહી જાય અને અનુક્રમ પૂરો થવા પહેલા યાદ આવે, સાત ચક્કર પૂરા કરવા વખતે એની પહેલા યાદ આવે તો કમીને પૂરી કરે, એટલે જે ઓછું હતું એને પૂરું કરી આપે અને તેનો તવાફ સહી થઈ જશે. એવી જ રીતે અનુક્રમ પૂરો થયા પછી યાદ આવે અને એક અથવા બે કે ત્રણ ચક્કર ભૂલ્યો હોય તો તેને બજાવી લાવે, એક અથવા બે ત્રણ ચક્કર ભૂલી ગયો હોય તો તેને બજાવી લાવે અને તેનો તવાફ પણ સહી થઈ જશે. જો પોતે અંજામ દેવા ઉપર શક્તિમાન ન હોય, એટલા માટે કે પોતાના શહેર પાછા ફર્યા પછી યાદ આવ્યું હોય, તો કોઈને નાયબ બનાવે કે એ ચક્કરને પૂરા કરી આપે, પરંતુ ત્રણથી વધારે ચક્કર ભૂલી ગયો હોય તો પાછો જઈને પોતે જેટલા ચક્કર ભૂલી ગયો હોય તેને અંજામ આપે. અહવત બહેતર સારું પર પ્રેકોશન એ છે કે તવાફ પૂરો કર્યા પછી ફરીવાર એ તવાફને અંજામ આપે. હવે તવાફમાં વધારો, હવે એના બારામાં આગળ શું ફરમાવે છે. તવાફમાં વધારો થઈ જાય, તવાફમાં વધારાના પાંચ પ્રકારો છે. પહેલું, તવાફ કરવાવાળો વધારાને આ તવાફનો અથવા બીજા તવાફનો ભાગ ન સમજે. એટલે સાત ચક્કર પૂરા કરવા પછી મુસ્તહબની નિયતથી એક વધારે ચક્કર અંજામ આપવાથી તવાફ બાતિલ નહીં થાય. આગળ ફરમાવે છે કે તવાફ કરવાવાળો વધારાને આ તવાફનો અથવા બીજા તવાફનો ભાગ ન સમજે, એટલે સાત ચક્કર પૂરા કરવા પછી મુસ્તહબ સુન્નતની નિયતથી એક વધારે ચક્કર અંજામ આપવાથી તવાફ બાતિલ નહીં થાય. બીજું, તવાફ શરૂ કરતી વખતે જ એ ઈરાદો હોય, એ નિયત અને ઐતાંશ્યો હોય કે વધારાના ભાગને આ તવાફના અંત તરીકેની નિયતથી અંજામ આપશે, એટલે વધારાનો જે તવાફ હશે એ પણ આ તવાફનો ભાગ ગણવામાં આવશે એવી નિયત હોય તો એ સુરતમાં તેનો તવાફ ઇશ્કાલ વગર બાતિલ છે, એટલે તેમાં એ તવાફ કબૂલ નથી, અહેવાલી છે. આગા કહે છે એ તવાફ ઇશ્કાલ વગર બાતિલ છે અને જરૂરી છે કે ફરી તે તવાફ અંજામ આપે. એવી જ રીતે જો તવાફની દરમિયાન તવાફ કરતી વખતે આવા પ્રકારનો ઈરાદો કરે અને કંઈક ભાગ વધારે અંજામ આપે તો એ જ હુકમ છે, પરંતુ જો વધારે ભાગ અંજામ ન આપે તો વધારાના ઈરાદાથી નિયત કરવાથી પહેલાવાળા ચક્કર બાતિલ હોવામાં ઇશ્કાલ છે. પરંતુ જો વધારે ભાગ અંજામ ન આપે તો વધારાના ઈરાદાથી જે નિયત કરવામાં આવી હતી તે પહેલાવાળા ચક્કર બાતિલ હોવામાં ઇશ્કાલ છે, મુશ્કેલ છે, એમાં નડતર છે. ત્રીજો, વધારાનો ચક્કર એ નિયતથી, એ ઈરાદાથી, એ અંતાંશ્યોથી કરે કે જે તવાફ પૂરો કર્યો છે તેનું અંગ છે, તેનો ભાગ છે. જ્યારે સામાન્ય અનુક્રમ પૂરો ન થયો હોય, જ્યારે સામાન્ય જે અનુક્રમ પૂરો ન થયો હોય, અર્થાત તવાફથી નવરત થવા પછી, તવાફ કરી લીધા પછી વધારાના ચક્કરને તવાફનું અંગ હોવાનો કસ્દ કરે, એની નિયત કરે, તો અઝહરે છે જાહેર અને સ્પષ્ટ કે તવાફ બાતિલ છે, તવાફ વાલિદ નથી. ચોથું, વધારાના ચક્કર એ નિયતથી કરે કે આ બીજા તવાફનું અંગ છે, વધારાના ચક્કર એ નિયતથી કરે કે આ બીજા તવાફનું અંગ છે અને પછી તે બીજો તવાફ પૂરો કરે, તો એ સુરતમાં ખરેખર વધારાનો ચક્કર ન બન્યો, એટલે આ વધારાના કારણે તવાફ બાતિલ હોવાનું કોઈ કારણ નથી. તો પણ શક્ય છે કે કિરાન બે તવાફ ઉપરોઉપરી નમાઝના અંતર વગર પૂરા કરવાના કારણે બાતિલ થઈ જાય, કેમ કે કિરાન, હજ્જે કિરાન બે વાજિબ, બલકે એક વાજિબ અને એક મુસ્તહબની વચ્ચે જાયઝ નથી, જ્યારે કે બે મુસ્તહબ તવાફો વચ્ચે કિરાનમાં જો કે કોઈ હરજ નથી પણ મકરૂહ છે. પાંચમું, તવાફ શરૂ કરવા ટાણે જ વધારાના ચક્કરને બીજા તવાફના અંગ તરીકે બજાવી લાવવાનો ઈરાદો હોય અને બીજો તવાફ પૂરો ન કરે અથવા બીજા તવાફનો કોઈ પણ ચક્કર બજાવી ન લાવે, તો એ સુરતમાં ન તો વધારો અસ્તિત્વમાં આવશે અને ન તો કિરાન, હજ્જે કિરાન થશે. પરંતુ અમુક સુરતોમાં શક્ય છે, આ કારણે તવાફ કરવાવાળાને કુરબતની નિયત ન હોવાના કારણે તેનો તવાફ બાતિલ પણ થઈ શકે છે. દાખલા તરીકે કોઈ માણસ કિરાનની નિયત રાખતો હોય જે હરામ છે અને જાણતો પણ હોય કે કિરાનના કારણે તવાફ બાતિલ થઈ જાય છે, તો એ સુરતમાં કુરબતનો ઈરાદો પુરવાર નથી, જો કે બનવાકાર અમલી રીતે હજ્જે કિરાન પણ અસ્તિત્વમાં ન આવે. 314 નંબરનો મસાલો છે, જો ભૂલથી તવાફમાં ચક્કર વધી જાય અને ઈરાકી રૂકન સુધી, ઈરાકી રૂકન તે છે કે હજરે અશ્વર પછીનો જે પહેલો ખૂણો છે, ચક્કર જ્યારે આપણે કરી રહ્યા હોય હજરે અશ્વરથી શરૂ કરવાની સાથે જે પહેલો ખૂણો આવે છે તે રૂકને ઈરાકી છે. એટલે જો ભૂલથી તવાફમાં ચક્કર વધી જાય અને ઈરાકી રૂકન ઈરાકી ખૂણા સુધી પહોંચવા પછી યાદ આવે જે હિજરે ઇસ્માઇલની પહેલા જે ખૂણો આવે છે તે એ ખૂણો છે, તો ઈરાકી રૂકન સુધી પહોંચવા પછી યાદ આવે તો વધારાના ચક્કરને બાકી ચક્કરો સાથે મેળવી તવાફ પૂરો કરે. અહવતની રૂએ કે પાર પ્રેકોશિયમ, આ તવાફ વાજીબ કે મુસ્તહબ હોવાનું નક્કી કર્યા વગર, અર્થાત તદ્દન કુરબતની નિયતથી પૂરો કરે અને ત્યાર પછી ચાર રકાત નમાઝ પડે. અફઝલ બલકે અહવત પાર પ્રેકોશિયમ, બહેતર અને સારું એ છે કે બંને નમાઝોને અલગ અલગ પડે, અર્થાત બે રકાત સઈની પહેલા વાજીબ તવાફની નિયતથી અને બે રકાત નમાઝ સઈની પછી મુસ્તહબ તવાફની નિયતથી પડે. એટલે કે બે રકાત સફા મરવાની સઈ કરવા પહેલા પડે જે વાજીબ છે, અને બીજી નમાઝ સઈ એટલે સફા મરવાના ચક્કર લગાવ્યા પછી આવીને મુસ્તહબ તવાફની નિયતથી બે રકાત નમાઝ પડે. એવી જ રીતે રૂકને ઈરાકીની પહેલા યાદ આવે, એટલે કે હજરે અશ્વદ અને પહેલા ખૂણાની વચ્ચે જેમ કે દરવાજો છે, બીજ છે, એ ત્યારે યાદ આવે. એવી જ રીતે રૂકને ઈરાકીની પહેલા યાદ આવે તો પણ અહવતની રૂએ પાર પ્રેકોશિયો, એ જ હુકમ છે જે હમણાં બયાન થયું. ચક્કરોનો સંખ્યામાં શક ઉત્પન્ન થવો, આગા ફરમાવે છે કે 315 નંબરનો મસાલો, ચક્કરોની સંખ્યા અથવા ચક્કરો સહી હોવા વિશે તવાફ પછી અથવા પ્રસંગ વીતી ગયા પછી શક થાય, ચક્કરોની સંખ્યા એના નોમરોમાં, એની ગણતરીમાં, અથવા ચક્કરો સહી હોવા વિશે કે ચક્કરો વાલિદ છે, બરાબર છે કે બરાબર નથી, એના હોવા વિશે તવાફ પછી યાદ આવે, શક ઉત્પન્ન થાય, અથવા તો પ્રસંગ વીતી જવા પછી, એટલે તવાફ બિલકુલ ખતમ થઈ ગયા પછી એનામાં શક પેદા થાય, દૂત પેદા થાય, તો એ શકની એ દૂતની પરવા ન કરે. એવી જ રીતે અનુક્રમ પૂરો થવા અથવા તવાફની નમાઝ શરૂ કરવા પછી શક હોય, એટલે કે જ્યાં ચક્કરો પૂરો થઈ ગયા અથવા તવાફની જે વાજિબ નમાઝ છે એ શરૂ કરવા પછી શક હોય, તો તેની પણ પરવા ન કરે. 300 જો 7 ચક્કરોનું યકીન હોય, એની સર્ટિટ્યુડ ભરોસો હોય, જો 7 ચક્કરોનું યકીન હોય અને વધારા વિશે શક થઈ જાય, દૂત પેદા થાય, દાખલા તરીકે આખરી ચક્કરમાં શક થાય કે આ 8મો ચક્કર હતો, તો એવા શકની પરવા ન કરવામાં આવે અને આ તવાફ સહી ગણવામાં આવશે. પરંતુ જો આ શક આખરી ચક્કર પૂરો થવા પહેલા, આગળ કહે છે, જો 7 ચક્કરોનું યકીન હોય અને વધારા વિશે શક થઈ જાય, દાખલા તરીકે આખરી ચક્કરમાં શક થાય કે 8મો ચક્કર હતો, તો એવા શકની પરવા ન કરવામાં આવે અને આ તવાફ સહી થશે. પરંતુ જો આ શક આખરી ચક્કર પૂરો થવા પહેલા થાય, આખરી ચક્કર પૂરો થવા પહેલા થાય કે 8મો ચક્કર છે કે 7મો ચક્કર છે, શક પેદા થાય, તો અઝહર સ્પષ્ટ ચોખ્ખું એ છે કે તવાફ બાતિલ છે, તવાફ કબૂલ નથી, અહેવાલી છે. એટલે અહવત એ છે પાર પ્રેકોશિયમ કે રજા અને નિયતથી, એટલે અલ્લાહની ખુશી ખાતર કે અલ્લાહ અમલને કબૂલ કરે, રજા અને નિયતથી તેને પણ પૂરો કરે, આ તવાફને પૂરો કરે અને ફરી પણ બીજો તવાફ 7 ચક્કરનો અંજામ દે. 370 જો ચક્કરના પૂરા થવા ઉપર અથવા ચક્કરની દરમિયાન શક થાય, ચક્કરના પૂરા થવા ઉપર અથવા ચક્કરની દરમિયાન, એટલે ચક્કર કરી રહ્યા હોય ત્યારે શક પેદા થાય કે આ 3જો ચક્કર હતો કે 4થો ચક્કર હતો, અથવા 5મો તૂર હતો કે 6ઠો તૂર છે, અથવા 7 ચક્કરોથી ઓછાનો કોઈ અન્ય શક હોય, એટલે 7 ચક્કરો પૂરા નથી થયા, એનાથી ઓછાનો શક થાય કે 3જો તૂર છે, 4થો તૂર છે, 5મો કે 6ઠો તૂર છે, એ 7 ચક્કરોથી ઓછાનો કોઈ અન્ય શક હોય, તો તવાફ બાતિલ થઈ જશે, તવાફ અહેવાલિત કહેવામાં આવશે. ત્યાં સુધી કે ચક્કરના અંતમાં, ચક્કરના આખરીમાં 6 અને 7નો શક થઈ જાય, જ્યારે ચક્કર પૂરો થઈ રહ્યો હોય ત્યારે જ શક પેદા થાય કે આ 6ઠો ચક્કર છે યા તો 7મો ચક્કર છે, તો પણ અહવત પર પ્રેકોશિયમ એ છે કે તવાફ બાતિલ છે. એવી જ રીતે 7થી ઓછા અથવા વધારેનો શક થઈ જાય, એવી જ રીતે 7થી ઓછા અથવા વધારેનો શક થાય, દાખલા તરીકે આખરી ચક્કરનો 6ઠો 7મો કે 8મો હોવાનો શક થાય, તો પણ તવાફ બાતિલ છે, તવાફ અહેવાલી કહેવામાં આવશે. 318 જો કોઈને 6 અને 7માં શકમાં શક થઈ જાય, જો કોઈને 6 અને 7માં ચક્કરમાં, 7માં તૂરમાં અથવા 6ઠા તૂરમાં શક થાય, દૂત પેદા થાય અને હુકમ ન જાણવાના કારણે તે 6ઠો સમજી પોતાનો તવાફ પૂરો કરે, એટલે હુકમ ન જાણતો હતો, મસાયલને ખબર ન હતી, મસાયલની કિતાબે ચક્કર કરવા તાણે ક્યાં ગોતવા જાય, તો આગા કહે છે કે જો કોઈને 6 અને 7માં શક થઈ જાય અને હુકમ ન જાણવાના કારણે તે 6ઠો સમજી નાખે કે આ 6ઠો ચક્કર છે, એટલે એક વધારે કરી નાખું, વધારે કરવામાં શું વાંધો છે, તો આગા કહે છે તે 6ઠો સમજી પોતાનો તવાફ પૂરો કરે અને તેનું અજ્ઞાન, ઇલાજ અને ઉપાય વીતી જવા પછી બાકી રહે, એટલે તેની અજાણતા, તેનું ના ઇલમી, ઇલાજ અને ઉપાય વીતી જવા સુધી બાકી રહે, તો બઈ જ નથી કે તેનો તવાફ સહી હોય. 319 તવાફ કરવાવાળા માટે જાયઝ છે કે જો તેના સાથીને, તવાફ કરવાવાળા માટે જાયઝ છે કે જો તેના સાથીને તેના ચક્કરોની સંખ્યા વિશે યકીન હોય, ભરોસો હોય, તો તેની વાત ઉપર ભરોસો કરી શકે છે. પાછા એ બે મસાલા વાંચું છું કે જો કોઈને છ અને સાતમાં શક થઈ જાય અને હુકમ ન જાણવાના કારણે તે છઠ્ઠો સમજી પોતાનો તવાફ પૂરો કરે અને તેનું અજ્ઞાન ઇલાજ અને ઉપાય વીતી જવા સુધી બાકી રહે તો બઈ જ નથી, એ વાત દૂર નથી, છેટે નથી કે તેનો તવાફ સહી હોય. અને પછી આલા કહે છે કે તવાફ કરવાવાળા માટે જાહેર છે કે જો તેના સાથીને તેના ચક્કરોની સંખ્યા વિશે યકીન સર્ટિટ્યુડ હોય તો તેની વાત ઉપર ભરોસો કરી શકે છે. 320 નંબર, જો મુસ્તહબ તવાફ સુન્નત તવાફમાં ચક્કરોની સંખ્યામાં ગણતરીમાં શક થઈ જાય તો ઓછા ઉપર આધાર રાખે અને તેનો તવાફ સહી રહેશે. 321, જો કોઈ ઉમરે તમત્તુઆમાં જાણી જોઈને તવાફ છોડી દે તો ચાહે હુકમ અને મસઅલો જાણતો હોય કે ન જાણતો હોય અને તવાફ અને ઉમરાના બાકી અમાલ અરફાતના દિવસે મધ્યાહન સુધી અંજામ આપવા શક્ય ન હોય તો તેના ઉમરા બાતિલ થશે. જો કોઈ ઉમરે તમત્તુઆમાં જાણી જોઈને તવાફ છોડી દે તો ચાહે હુકમ અને મસઅલો જાણતો હોય કે ન જાણતો હોય અને તવાફ અને ઉમરાના બાકી અમાલ અરફાતના દિવસે બપોર સુધી અંજામ આપવા શક્ય ન હોય તો તેનો ઉમરા બાતિલ થશે. એટલે અહવત પર પ્રિકોશન એ છે કે જો મસઅલો ન જાણતો હોય તો એક ઊંટ કફારો પણ આપે, જેમ કે તેનું વર્ણન તવાફના પ્રકરણમાં પહેલા પણ વર્ણન થઈ ચૂક્યું છે. જો હજમાં જાણી જોઈને તવાફ છોડી દે તો ચાહે મસઅલો જાણતો હોય કે મસઅલો ન જાણતો હોય અને તવાફનો ઇલાજ કરવો પણ શક્ય ન હોય, પોસિબિલિટી ન હોય કે તવાફ પાછું બજાવી લાવે તો તેની હજ બાતિલ છે. અને જો મસઅલો ન જાણવાના કારણે એ છોડ્યો હોય તવાફને તો એક ઊંટ કફારો પણ આપવો જરૂરી છે. 322 નંબર, જો ભૂલીને તવાફ છોડી દે, જો ભૂલીને તવાફ છોડી દે અને તેનો સમય અથવા પહેલા યાદ આવી જાય એટલે ટાઈમ ખલાસ થવા પહેલા એને યાદ આવે તો તેનો ઇલાજ અને ઉપાય કરે. અને અઝહર એ છે કે સહી પણ તવાફ પછી ફરીવાર અંજામ આપે. જો ભૂલીને તવાફ છોડી દે અને તેનો સમય અંત આવી જાય, એનો આખરી ટાઈમ આવી જાય, એ પહેલા યાદ આવી જાય તો તેનો ઇલાજ અને ઉપાય કરે. અને જાહેર છે કે સહી કરી લીધા પછી પણ તવાફ પછી ફરીવાર અંજામ આપે. સહી પણ તવાફ પછી ફરીવાર અંજામ આપે. અને જો સમય વીતવા પછી યાદ આવે, દાખલા તરીકે ઉમરે તમત્તુઆનો તવાફ અરફાતના વુકુફ સુધી ભૂલાયેલ રહે અથવા હજનો તવાફ ઝિલહજ પૂરો થવા સુધી યાદ ન આવે તો તવાફની કઝા વાજિબ છે. અને અહવત બહેતર અને સારું અને અવલા પર પ્રિકોશન એ છે કે સહી પણ એટલે સફા મરવાનો ચક્કર જે સાત ફેરા છે એ સહી પણ તવાફની પછી ફરીવાર અંજામ આપે. 323, જો કોઈ તવાફ ભૂલી જાય, આગા ફરમાવે છે કે જો કોઈ તવાફ ભૂલી જાય ત્યાં સુધી કે વતન પાછો આવી જાય અને પોતાની ઘરવાળી પોતાની સ્ત્રી સાથે સંભોગ પણ કરી લે, રપોર સેક્સ્યુઅલ પોતાની ઘરવાળી સાથે કરી લીધા, તો વાજિબ છે કે જો હજનો તવાફ ભૂલાયો હોય તો એક કુરબાની મીનામાં મોકલે અને જો ઉમરાએ તમત્તુઆનો તવાફ ભૂલાયો હોય તો એક કુરબાની મક્કા મોકલે અને દુંબાની કુરબાની પૂરતી છે. જો કોઈ તવાફ ભૂલી જાય ત્યાં સુધી કે વતન પાછો આવી જાય અને પોતાની સ્ત્રી સાથે સંભોગ કરી લે તો વાજિબ છે કે હજનો તવાફ ભૂલાયો હોય તો એક કુરબાની મીના મોકલે અને જો ઉમરાનો તવાફ ભૂલાયો હોય તો એક કુરબાની મક્કા મોકલે અને દુંબાની કુરબાની પૂરતી છે. 324, જો ભૂલાયેલ તવાફ એ સમયે યાદ આવે જ્યારે પોતે તવાફ અંજામ આપી શકતો હોય, જો તવાફની કઝા બજાવી લાવે, ચાહે એહરામ ઉતારી ચૂક્યા હોય તો પણ ફરીવાર એહરામ બાંધવાની જરૂરત નથી. પરંતુ જો મક્કાથી નીકળી જવા પછી યાદ આવે તો મક્કામાં પ્રવેશવા, મક્કામાં પાછો દાખલ થવા માટે એહરામ બાંધવો જરૂરી છે, સિવાય એ સંજોગો કે જેનું વર્ણન મસઅલા 141માં થઈ ચૂક્યું છે. 325, એ વસ્તુઓ જે મહોરીમ ઉપર હરામ હતી, એટલે કે એ વસ્તુઓ જે એહરામ બાંધ્યો હોય, જે હજ કરી રહ્યો હોય તેના ઉપર હરામ હતી અને જેનું હલાલ થવું તવાફ ઉપર આધાર રાખે છે, તો તે તવાફ ભૂલવાવાળા ઉપર ત્યાં સુધી હલાલ નહીં થાય જ્યાં સુધી કે તે પોતે અથવા તેનો નાયબ તવાફની કઝા ન કરી લે. 326, જો મુકલ્લફ એટલે જે માણસ હજ કરી રહ્યો છે, જે બાલિક છે, જે આકિલ છે, જે શરિયતના હુકમ તેને લાગુ પડે છે, જો મુકલ્લફ કોઈ બીમારી, હાડકું ભાંગવા અથવા કોઈ અન્ય કારણસર પોતે તવાફ ન કરી શકતો હોય અને ન તો કોઈની સહાય મદદ વડે અંજામ આપી શકતો હોય તો વાજિબ છે કે તેને તવાફ કરાવવામાં આવે, અર્થાત કોઈ બીજો માણસ તેને પોતાના ખભા ઉપર ઉપાડી અથવા કોઈ ગાડી વગેરેમાં બેસાડી તવાફ કરાવે. આવત સારું, બહેતર અને પાર પ્રેકોશ્યો અવલા એ છે કે તવાફ કરવા સમયે હાજીના પગો જમીનને અડતા હોય. જો આ રીતે પણ તવાફ શક્ય ન હોય તો વાજિબ છે કે જો નાયબ બનાવી શકતો હોય તો નાયબ તેનો રિપ્રેઝન્ટેટિવ બનાવે જે તેના તરફથી તવાફ કરે. જો નાયબ ન બનાવી શકતો હોય, દાખલા તરીકે બેહોશ હોય, તો તેનો વલી અથવા કોઈ બીજો માણસ તેના વતી તવાફ કરે. આ જ હુકમ તવાફની નમાઝનો છે, એટલે મુકલ્લફ એટલે જેના ઉપર શરિયતના હુકમો છે, જે વાજીબ બુલુગત અને એ વધુ મસાઇલને જાણે છે, આકીદ પણ છે, એટલે મુકલ્લફ એ તકલીફ કરનાર શક્તિમાન હોય તો પોતે નમાઝ પઢે, અને જો પોતે ન પઢી શકતો હોય તો કોઈને નાયબ બનાવે. હૈઝવાળી અને નિફાસવાળીનો હુકમ તવાફની શરતોમાં બયાન થઈ ચૂક્યો છે. અહીંયા આગળ આવ્યું 141 નંબરનો મસલો, જેમાં આગળ કહ્યા કે મસલો આગળ આવી ગયો છે, તો ફરી એ મસલો 141 નંબરનો તમારી સામે વાંચી સંભળાવું છું કે મક્કામાં બલકે હરમમાં પણ એહરામ બાંધ્યા વિના દાખલ થવું જાઈઝ નથી. એટલે જો કોઈ હજના મહિનાઓ શવ્વાલ, ઝિલકાદ, ઝિલહજ સિવાય કોઈ મહિનામાં દાખલ થવા માંગે તો તેના ઉપર વાજિબ છે કે ઉમરાએ મુફરદાનો એહરામ બાંધે, સિવાય એ લોકોની જેઓ વારંવાર કામસર આવે જાય છે, દાખલા તરીકે કઠિયારો છે, ભરવાડ છે, કામ કરવાવાળા લોકો છે વગેરે. એવી જ રીતે એ લોકો જેઓ ઉમરાએ તમત્વા અને હજ્જે તમત્વા અથવા ઉમરાએ મુફરદા અંજામ આપી મક્કાથી બહાર જાય તો તેઓ માટે એ જ મહિનામાં એહરામ વગર મક્કામાં દાખલ થવું જાયઝ છે. એવી જ રીતે એ લોકો જેઓ ઉમરાએ તમત્વા અને હજ્જે તમત્વા અથવા ઉમરાએ મુફરદા અંજામ આપી મક્કાથી બહાર જાય તો તેઓ માટે એ જ મહિનામાં એહરામ વગર મક્કામાં દાખલ થવું જાયઝ છે. ઉમરાએ તમત્વા પછી અને હજ્જે તમત્વાની પહેલા મક્કાથી બહાર આવવાવાળાનો ઉમરાએ તમત્વા પછી અને હજ્જે તમત્વાની પહેલા એટલે બંને હજની વચમાં બહાર મક્કાથી બહાર આવવાવાળાનો હુકમ મસલો નંબર 153માં આવી ચૂક્યો છે. હવે તમારી સામે મારા મોહતરમ માવિત્રો ભાઈઓ અને બહેનો અમુક હદીસો પેશ કરું છું જે પણ જાણવા જેવી છે. જેવી રીતે કે શેખ સદ્દુક અલહી રહમા પોતાની એક કિતાબ એલલુ શરાયા, જે મશહૂર કિતાબ છે, જેમાં ફરમાવે છે કે સફા અને મરવાની વચ્ચે હરવલા દોડીને ચાલવાનું કારણ શું છે, જેના મસલા આગળ આવશે. એ બીજા પ્રોગ્રામમાં આપણે એ મસલાઓ બયાન કરશું. સહી એને કહેવામાં આવે છે, સહી એટલે એફોર, એટલે એફોર કરવું, કોશિશ કરવી, કોશિશ માટે તકલીફ ઉઠાવી, એટલે સફા અને મરવા વચ્ચેના જે ચક્કર છે એને સહી કહેવામાં આવે છે, જેનો એક તરજુમો છે એફોર, એટલે આર્ડર ધ લેફર. તો એ સહી નો શબ્દ અનેકવાર મસલાની અંદર આવ્યો. તો 251 નંબરની વાતમાં શેખ સદ્દુક અલહી રહમા ફરમાવે છે કે સફા અને મરવાની વચ્ચે હરવલા દોડીને ચાલવાનું કારણ શા માટે છે. તો હઝરત ઇમામે જાફરે સાદિક આપણા છઠ્ઠા ઇમામ અલહી સલામથી રિવાયત છે કે સફા અને મરવાની વચ્ચે ઝડપથી ચાલવાનો હુકમ એ માટે થયો, સફા અને મરવાની વચ્ચે ઝડપથી જલ્દી દોડીને ચાલવાનો હુકમ એ માટે થયો કે હઝરત ઇબ્રાહીમ અલહી સલામની સામે ઇબલીસ આવ્યો હતો ત્યારે હઝરત જિબ્રાઈલે કહ્યું કે આને મારો. હઝરત ઇબ્રાહીમને કહે છે કે શૈતાનને તમે મારો, તો હઝરત ઇબ્રાહીમ અલહી સલામ તેને દોડાવ્યો ત્યારે ભાગી ગયો. તેથી હરવલા દોડીને ચાલવાને સુન્નત કરવામાં આવેલ છે. મારા મોહતરમ માવિત્રો ભાઈઓ અને બહેનો, આજનો પ્રોગ્રામ આપણે અહીં ખતમ કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ જિંદગી રહી અને અલ્લાહએ મોકો આપ્યો તો આવતો પ્રોગ્રામ આપણે પૂરો કરશું. અમુક મસાયેલો જે બાકી રહી ગયા છે, અલ્લાહ આપણે શક્તિ અને તોફીક આપે કે પાછા છઠ્ઠા પ્રોગ્રામમાં આપણે ભેગા થઈએ, સાતમા પ્રોગ્રામમાં ભેગા થઈએ. આજનો છઠ્ઠો પ્રોગ્રામ પૂરો થયો. તમારો આભાર માનવામાં આવે છે, તમારો શુક્ર અદા કરવામાં આવે છે. અને ત્યાં સુધી અલ્લાહ હાફિઝ. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ.